નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમ જવા રવાના. મુક્ત વેપાર કરારો અંગે વાતચીત કરશે. વિરોધ પક્ષોએ હોબાળો કરતા સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ. ગુજરાત એટીએસે આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા 4 વ્યક્તિની ધરપકડ કરી. કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું, ગુજરાતના આણંદમાં 600 બેઠક અને 4 અભ્યાસક્રમ સાથે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી. બેડમિન્ટનમાં પીવી સિંધુએ જાપાનની ટોમોકા મિયાઝાકી સામે જીત મેળવીને ચાઇના ઓપન સુપર 100 ઝુંબેશની શરૂઆત કરી. સમાચાર વિગતવાર. ભારત યુકે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તાવાર મુલાકાતે યુનાઇટેડ કિંગડમ જવા રહ્યા છે. યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમકુમાર દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો માટે ફાયદાકારક રહેશે. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં મુક્ત વેપાર અંગેના કરાર પર પણ હસ્તાક્ષર થઈ શકે છે અને બંને અર્થવ્યવસ્થા પર તેની સકારાત્મક અસર પડશે. તેને મહત્વાકાંક્ષી દસ્તાવેજ ગણાવતા શ્રી દોરાઈસ્વામીએ કહ્યું કે મુક્ત વેપાર કરાર ભવિષ્યવાદી વસ્તુઓ પર વધુ કેન્દ્રિત નવી ભાગીદારીનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી બંને દેશો વચ્ચેના સંબંધો પ્રત્યે ખૂબ જ કટિબદ્ધ છે અને તેને આગળ વધારવા માંગે છે. કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાત અંગે શ્રી દોરાઈસ્વામીએ કહ્યું હતું કે શ્રી મોદી અને રાજા વચ્ચે ઘણી સમાનતાઓ છે, જેમાં સર્વાંગી સ્વાસ્થ્ય અને પર્યાવરણનો સમાવેશ થાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જુલાઈએ કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરશે. વિરોધ પક્ષોએ હોબાળો કરતા સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ. વિપક્ષી દળો બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન પુનઃનિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે 2 વખત સ્થગિત થયા પછી આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. અગાઉ જ્યારે લોકસભા બપોરે 12 વાગે પ્રથમ મુલતવી પછી મળી ત્યારે યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમતગમત શાસન ખરડો 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુરાદા ખરડો 2025 રજૂ કર્યા. પ્રમુખ અધિકારીએ શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા. રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. બીજીવાર સ્થગિત થયા પછી જ્યારે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગે શરૂ થઈ ત્યારે વિપક્ષોએ ગૃહમાં હોબાળો મચાવ્યો અને બિહારમાં વિશેષ સઘન પુનઃનિરીક્ષણ પર ચર્ચાની માંગ કરી. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત પાસે એક મજબૂત માહિતી ટેકનોલોજી માળખું છે જે વાર્ષિક 250 અબજ ડોલરથી વધુની આવક ઉત્પન્ન કરે છે અને 60 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્ટેનફોર્ડ એઆઈ રેન્કિંગ ભારતને એઆઈ કૌશલ્ય ક્ષમતાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની નીતિઓમાં ટોચના દેશોમાં સ્થાન આપે છે. તેમણે કહ્યું કે ભારતની એઆઈ વ્યૂહરચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકનોલોજીના ઉપયોગને લોકશાહી બનાવવાના વિઝન પર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય ભારત કેન્દ્રિત પડકારોનો સામનો કરવાનો, તમામ ભારતીયો માટે આર્થિક અને રોજગારની તકો ઉભી કરવાનો છે. છેલ્લા 3 વર્ષમાં 16 લાખથી વધુ રેલવે કર્મચારીઓને તબીબી કટોકટીનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત જણાવી. તેમણે કહ્યું કે તમામ રેલવે મથકો અને મુસાફરોને લઈ જતી ટ્રેનોમાં જીવનરક્ષક દવાઓ, સાધનો અને ઓક્સિજન સિલિન્ડર ધરાવતા મેડિકલ બોક્સ પૂરા પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું, આજે રાજ્યસભામાં વિચારણા અને પસાર કરવા માટે દરિયાઈ માલવહન ખરડો 2025 રજૂ કર્યો. આ ખરડો ભારતીય દરિયાઈ માલવહન અધિનિયમ 1925નું સ્થાન લેશે. આ કાયદો બંદરોથી પરિવહન કરાયેલા માલના કિસ્સામાં જવાબદારીઓ, અધિકારીઓ અને મુક્તિઓ સ્થાપિત કરે છે. આ કાયદો કેન્દ્ર સરકારને બિલની જોગવાઈઓનું પાલન કરવા માટે દિશાનિર્દેશો જારી કરવાની અને બિલ ઓફ લેડિંગ પર લાગુ પડતા નિયમોનો ઉલ્લેખ કરતા સમયપત્રકમાં સુધારો કરવાની સત્તા આપે છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. એટીએસે ગુજરાતના અમદાવાદથી મોહમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સૈફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ કેફ અને નોઈડાથી જીશાન અલીની ધરપકડ કરી છે. એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે આ 4 લોકો અલકાયદાના આતંકી મોડેલ સાથે જોડાયેલા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈ તેને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું પણ શ્રી જોશીએ જણાવ્યું હતું.
આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્કેરણી કરતા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ પણ ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા. આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એ આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે. આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ 2023માં અમદાવાદના વિવિધ ભાગોમાંથી એક જ આતંકવાદી સંગઠન સાથે સંબંધો હોવા બદલ 4 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સંસદના અધિનિયમ દ્વારા ગુજરાતના આણંદમાં 600 બેઠકો અને 4 અભ્યાસક્રમો સાથે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. તેના 4માંથી 3 અભ્યાસક્રમ યુનિવર્સિટીની સ્થાપના બાદ શરૂ કરાયા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રી શાહે જણાવ્યું કે સ્થાપનાના 4 વર્ષની અંદર યુનિવર્સિટી અને તેને સંલગ્ન સંસ્થાઓમાં સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમો માટે વાર્ષિક બેઠક ક્ષમતા 9,600, ડિપ્લોમા માટે 16,000, પીએચડી માટે 60, જ્યારે પ્રમાણપત્ર કાર્યક્રમો માટે 8,00,000 થશે. આ ઉપરાંત યુનિવર્સિટી પોતાની શાળાઓ અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં વિસ્તરણ કરશે. સરકારે વધારાની માળખાકીય સુવિધાઓ બનાવવા યુનિવર્સિટીને કોપર્સ ફંડના રૂપમાં 500 કરોડ રૂપિયાની એક વખતની મૂડી સહાય આપી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જગદીપ ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે. ગૃહમંત્રાલયે ગઈકાલે શ્રી ધનખડના રાજીનામાની માહિતી આપ્યા બાદ આ પ્રક્રિયા શરૂ થઈ. સોમવારે શ્રી જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું હતું. પ્રારંભિક પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી સમયપત્રકની જાહેરાત કરશે. જાહેરાત પહેલા શરૂ થયેલી મુખ્ય પ્રવૃત્તિઓમાં મતદાર મંડળની તૈયારીનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ યોજવાનો અધિકાર છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1952 અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો 1947ના નિયમો દ્વારા હાથ ધરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 1927માં આજના દિવસે દેશમાં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની હેઠળ બોમ્બે સ્ટેશનથી સૌપ્રથમ રેડિયો પ્રસારણ થયું હતું. 8 જૂન 1936ના રોજ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો અને બાદમાં તેનું નામ આકાશવાણી રખાયું હતું. આજના દિવસે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણીની 90 વર્ષની યાત્રાને વટવૃક્ષ સમાન ગણાવી છે.
आकाशवाणी की 90 वर्ष की यह यात्रा किसी वटवृक्ष की तरह रही है जिसकी जड़ें इतिहास में हैं और शाखाएं हमारे सपनों की तात विस्तार पा रही हैं. 90 वर्ष में आकाशवाणी ने जो कुछ रचा वह एक प्रसारण नहीं है बल्कि एक संस्कृति की तरह है और ये भारत की सच्ची आत्मा की अभिव्यक्ति है, क्योंकि आकाशवाणी लगभग 23 भाषाओं में 182 बोलियों में प्रसारित करता है. दुनिया में कोई भी प्रसारण का ऐसा तंत्र नहीं है जो कि इतनी विविधता के साथ अपना संदेश आम जन तक पहुंचाता है. यह वही मंच है जिसने
બેડમિન્ટનમાં પીવી સિંધુએ જાપાનની ટોમોકા મિયાઝાકી સામે જીત મેળવીને ચાઇના ઓપન સુપર 100 ઝુંબેશની શરૂઆત કરી, જ્યારે ઉન્નતિ હુડા અને સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષ ડબલ્સ જોડી પણ આજે ચીનના ચાંગઝોઉમાં શાનદાર પ્રદર્શન સાથે આગળ વધી. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુએ 62 મિનિટની લડતમાં 2022ની વિશ્વ જુનિયર ચેમ્પિયન મિયાઝાકી સામે 21-15, 8-21, 21-17 વિજય મેળવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમ જવા રવાના. મુક્ત વેપાર કરારો અંગે વાતચીત કરશે. વિરોધ પક્ષોએ હોબાળો કરતા સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત 3જા દિવસે પણ ખોરવાઈ. અને ગુજરાત એટીએસએ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 4 વ્યક્તિની ધરપકડ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.